તારીખ 18/3/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 648 649 અને 650 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 293 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
પદાર્થોની અસર નીચે આત્મા આવે છે. શું થાય છે? જ્ઞાનના નિમિત્તભૂત પદાર્થો છે એ પદાર્થોને જાણતા જ્ઞાનમાં એટલે આત્મા ઉપર કંઈક અસર આવે છે. એવી અસર આવતી જેને બંધ કરી દીધી. દ્રશ્ય પદાર્થો દેખાવા છતાં જણાવા છતાં એ સંબંધે રાગ, એ સંબંધે દ્વેષ, એ સંબંધીનો વ્યામોહ એને થતો નથી એવો પુરુષાર્થ જેને પ્રગટ કર્યો. મુખ્ય ગૌણ કર્યું, પણ એ ગૌણ કર્યું એટલું બધું ગૌણ કર્યું કે જાણે એ કઈ છે જ નહીં. રાગના નિમિત્તો પ્રાપ્ત થવા છતાં જેને રાગ નથી એમ કેમ, દ્વેષના નિમિત્તો પ્રાપ્ત થતાં જેને દ્વેષ નથી, અથવા જેને જગત એમ કહે છે કે આને લાભ થયો એમાં એને લાભનો રાગ નથી, નુકસાન થયું એમાં નુકસાનનો દ્વેષ નથી. એવી રીતે જે જે પદાર્થો જણાય છે તે જાણે ન જણાવા બરાબર પરિસ્થિતિ ઊભી કરી એ પુરુષાર્થનું કાર્ય છે એમ કેમ. ક્યાંક તો કોઈ કોઈ જગ્યાએ તો આ વાક્યનું મથાળું પણ એમણે પત્રનું મથાળું આ રીતે બાંધ્યું છે, દ્રશ્યને જેણે અદ્રશ્ય કર્યું, અદ્રશ્યને જેણે દ્રશ્ય કર્યું. એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય છે. અનંત ઐશ્વર્ય એટલા માટે કહ્યું કે કોઈ પણ અનંત પદાર્થમાંથી કોઈ પણ પદાર્થ સામે આવે, ભિન્નતા એક પદાર્થ સાથે નથી કરી, ભિન્નતા અનંતે અનંત પદાર્થ સાથે કરી છે. એટલે એ પુરુષાર્થને પણ અનંતતા લાગુ પડે છે. અનંત પદ પર પદાર્થો સાથેનો સંબંધ તોડ્યો, અનંતે અનંત પર પદાર્થ સાથેની ભિન્નતા કરી લીધી, એટલે એ અનંત પુરુષાર્થ છે. જ્ઞાની એવા પુરુષાર્થથી એવા ઐશ્વર્યથી મહાન છે કે જેમના ઐશ્વર્યને જેમના પુરુષાર્થને વાણીથી કહી શકાવું પણ કહી શકાતું નથી એવો મહાન પુરુષાર્થ જેમણે પ્રગટ કર્યો એમની મહાનતાને અહીંયા બહુમાન કર્યું છે. જે જ્ઞાની પુરુષે તે રીતે કરવું, જે જે પદાર્થ દેખાય છે તે જો ભિન્નપણે દેખાય તો પોતાને કઈ લેવા દેવા નથી, પણ પોતે સંબંધ જોડે કે આનાથી મને આટલો લાભ, આમ થાય તો મને નુકસાન, ને આમ થાય તો મને લાભ, અથવા આ પદાર્થ મને લાભદાયક, આ પદાર્થ મને એ રીતે જોવે છે, તે દર્શન મોહ સહિત વ્યામોથી જોવે છે. એટલે એને એ પદાર્થ ભિન્ન પદાર્થ સ્વરૂપે નહીં દેખાતા, કાંઈ ને કાંઈ એની સાથે લાભ નુકસાનનો સંબંધ છે એવી દ્રષ્ટિથી જોવે છે. ખરેખર પદાર્થ એવો નથી, છતાં એ જીવની ભૂલ છે, એ પરિભ્રમણનું કારણ છે. પોતાપણો થાય છે એ મિથ્યાત્વ છે. ભિન્ન પદાર્થ પોતાનો નથી, આત્માનો નથી, સચેત અચેત, સચેત અચેત મિશ્ર કોઈ પદાર્થ આત્માનો નથી, છતાં એમાં પોતાપણો લાગે છે એ જીવનો મિથ્યાત્વ છે, એ અજ્ઞાન છે, એ પરિભ્રમણનો કારણ છે. ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, આ સમયના સદુપયોગ અને હીન ઉપયોગ, હીન એટલે હીણો ઉપયોગ, આત્માને નુકસાન થાય એ રીતે જે સમય પસાર થાય છે તે હીન ઉપયોગ છે. અથવા આત્મહિત નથી થતું અને સમય પસાર થયેલો પસાર થઈ જતો જાય છે, થતો જાય છે, એ હીન ઉપયોગ છે. જોયેલી એક પળ પણ પાછી મળતી નથી અને તે અમૂલ્ય છે. તો પછી આખી આયુષ્ય સ્થિતિ આશ્ચર્ય પહોંચી કે એક પળ ગઈ એને જોઈતી હોય તો અથવા આયુષ્ય સ્થિતિમાં એક પળ વધારવી હોય તો એક પળની અંદર એની પાસે જે વાત બોલાવી છે બોલાવી દે. રાજા હોય વારસદાર કોને બનાવવો, એક પળ માટે એમ કહી દે આંગળી ચીંધી દે ગાને મળે જઈ કઈ કઈ પણ આયુષ પૂરું થયું છે. પૂરું થયું એક પળ માટે પણ આયુષ કોઈને પાછું મળતું નથી. આ પાણી જેવી વાત છે, પાણી મફતમાં મળે છે, માણસ ધોળા ઢોળ કરે છે, ઉપયોગી કે બિન ઉપયોગી વગર મફતનું એટલું ઢોળી નાખે, એટલો વ્યય કરે. પણ જે પાણીથી પ્રાણ જાય એવી તરસ લાગી હોય ને પાણી મળતું ન હોય, ટીપું પાણી ન મળતું હોય, પાણીની કિંમત કેટલી, માણસની જિંદગી જેટલી પાણી પાણીની કિંમત થાય કેટલી થાય, માણસના જીવન જેટલી જિંદગી જેટલી કિંમત થાય, અમૃત જેટલી કિંમત થાય. મરતો બચે તો અમૃત કહેવાય પાણીને, પણ આમ રોજ પાણી એટલું ઢોળી નાખે. એમ આયુષ પૂરું થાય તો એક પળ પણ ન મળે, પણ અહીંયા કલાકો ના કલાકો બગાડે કારણ વગર, અમથો અમથો, કાં તો પારકી પંચાયતમાં કાં તો જગતની પંચાયતમાં આખા જગતનું ડાપણ ડોળે. આને આવું નહોતું કરવું જોઈતું, આને આવું નહોતું કરવું જોઈતું, અમેરિકાએ આમ કરવું જોઈતું, ફલાણાએ આમ કરવું જોઈતું, આને આમ. એના કરતાં પણ પોતાનો વધારે બુદ્ધિ હોય એવી રીતે સમય વેડ થાય છે. સમય સમય હાળનો ઓછામાં ઓછો પરિમાણનો યુનિટ જેને કહેવાય એકમ, એક સમય છે. એક એક સમય કરીને અનંત સમય પર્યંત કાળનો પ્રવાહ ચાલે છે. એમાં એક સમય પણ આયુષ્ય વધારી ન શકાય. જે સમયે પૂરું થયું ત્યાંથી એક સમય ન વધારી શકાય, ગમે તેટલી કિંમત આપવાય. કાંઈ લેવા દેવા નથી. આ તો અન્ય મતમાં એવી માન્યતા છે કે જે માણસ બહુ બોલે એનું આયુષ ઘટી જાય, માટે માણસે મૌન પાળવું. એ લોકો મૌન વ્રત લે છે ને એટલા માટે, એટલું આયુષ વધે એમ કે વર્ષો સુધી, મહિનાઓ સુધી, દિવસો સુધી, વર્ષો સુધી મૌન પાળે છે, એટલું આયુષ આપણું જીવન લંબાઈ જાય. ખોટી વાત છે, એક સમય ન વધે. બીજું શ્વાસોશ્વાસમાં એમ કહે છે કે ભાઈ એક માણસને જેટલા શ્વાસોશ્વાસ લેવાના નક્કી થયા હોય એટલા શ્વાસોશ્વાસ લઈએ, તો પછી આપણે શ્વાસને રોકી લઈએ. માનો કે એક મિનિટમાં 18 વખત શ્વાસોશ્વાસ થતા હોય તો આપણે પવનને રોકી અને 16 વખત કરીએ, 14 વખત કરીએ, 15 વખત કરીએ, પ્રેક્ટિસ વધારીને 8 વખત કરી નાખીએ, તો પછી એટલા 8 શ્વાસ બચ્યા એટલું આયુષ વચ્ચે વધે કે ન વધે એવી એક માન્યતા છે. એટલા શ્વાસોશ્વાસ જેટલો માણસ પવન રોકી શકે એટલું આયુષ વધી જાય. કરી શકે એ કોઈ આત્માથી બની શકતો નથી. જેને
ઇન્દ્ર પણ એમાં ફેરફાર કરી શકતા નથી. એટલે બે પદાર્થની ભિન્નતા જે જાણતા નથી એ બધા એવા ગપ્પા મારી દે છે. બે પદાર્થની ભિન્નતા છે, સંસારી આત્મા કે જીનેન્દ્રનો આત્મા હોય, કોઈ આત્મા એક શ્વાસને, એક શબ્દને, એક પરમાણુને, કોઈને કાંઈ કરી શકે એ વસ્તુ સ્થિતિ નથી. પરમાણુનું કાર્ય કરવા માટે આત્મા અયોગ્ય છે, જો અશક્ય છે. એટલે આમ કરવું પડ્યું, તેમ કરવું પડ્યું, એ બધી વાતો
ખોવાઈ જાય, રત્ન ખોવાઈ જાય અને એને નુકસાન થાય એના કરતા
થોડીક નાની મોટી ચીજ ખોવાઈ જાય તો આખો દિવસ એની વાય ઉભી ઉપજાય. સોય જેવી એક નાની ચીજ ખોવાય તો એની પાછળ ઉપયોગ રહ્યા કરે, આ ચીજ મળતી નથી, આ જડતી નથી. આ ચીજ ઘરમાં એક વાસણ ખોવાઈ જાય, એક નાની મોટી ચીજ ખોવાઈ જાય, એની પાછળ ને પાછળ પરિણામ લાગે છે. પણ આયુષ ખોવે છે એની ચિંતા થતી નથી. વિચિત્ર વાત તો એ છે કે આયુષ ખોવાતું જાય છે અને માણસ રાજી થતો જાય છે. આટલો મારો 50મો જન્મદિવસ, હવે મારો 51મો જન્મદિવસ. ભાઈ 51 ઓછા છે, જેટલા ગણશે એ ગણે છે એટલા ઓછા, એટલા ગયા ખોવાયના એટલા નકામ ગયા એમ છે. હા, અનુકૂળતા વધે એટલે રાજી થાય, પછી અનુકૂળતા ઘટે એટલે કરાજી થાય. ઉદય તો બે માંથી એક તો આવવાનો જ છે, કા અનુકૂળતાનો ઉદય આવશે એટલે એનો રસ ચડશે અનુકૂળતાનો, પ્રતિકૂળતાનો રસ આવશે, પ્રતિકૂળતાનો ઉદય આવશે એટલે એનો ખેદનો રસ ચડી જશે. એક વખત રાગનો રસ ચડશે, એક વખત દ્વેષનો રસ ચડશે, બંને મોહના કારણે છે. અને જીવ દુર્ગતિમાં જવા લાયક કર્મને બાંધે છે, એવા કાળમાં જીવ દુર્ગતિમાં જાય એવા કર્મને માંગે છે. એક પળનો હીન ઉપયોગ તે અમૂલ્ય કૌશલ ખોવા કરતા પણ વિશેષ હાનિકારક છે. તો તેવી 60 પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ, કેટલી હાનિ થવી જોઈએ? એને તો 60 કૌશલ ભણી ખોયા, એક બે નહીં પણ 60 ખોયા. એમ જ એક દિવસ એક પક્ષ એટલે 15 દિવસ, આ સુધીની બધી બે પક્ષ હોય છે, એક પક્ષ એટલે 15 દિવસ, એક માસ એટલે 30 દિવસ અને એક વર્ષ એટલે એવા 12 મહિના, અને અનુક્રમે આખી આયુ સ્થિતિનો હીન ઉપયોગી કેટલી હાનિ અને કેટલા અશ્રેયનું કારણ થાય એવો વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે. મારે હૃદય હશે તો નહીં આવે. શુક્લ એટલે ઉજળું, પવિત્ર. અશુક્લ એટલે મલિન, કાળું. શુક્લ એટલે સફેદ, અશુક્લ એટલે કાળું, મેલું. જેનું ચોખ્ખું હશે હૃદય એને એ ખ્યાલ આપશે, હૃદય આ મનુષ્ય આયુ ગુમાવા જેવો નથી. મનુષ્ય આયુ છે એ ખોવા જેવી ચીજ નથી. એનો સદુપયોગ જેટલો થાય એટલો પળે પળનો સદુપયોગ એનો કરી લેવા જેવો છે. આવું શુક્લ હૃદય વાળાને સૂજે છે, મલિન હૃદય વાળાને આ વાત સૂજતી નથી. એમ કેવું છે, ક્યાંથી ક્યાં વાત લઈ ગયા? સમયનું મૂલ્યાંકન કોણ કરી જાણે છે? એ શુક્લ હૃદય વાળો જીવ કરી શકે છે, મલિન હૃદય વાળો જીવ કરી શકતો નથી. 105 નંબરના પત્રમાં એમણે એ પાત્રતાના લક્ષણમાં એ વાત લીધી. પાત્ર જીવ શુક્લ હૃદય વાળો કહો કે પાત્ર જીવ કહો, છઠ્ઠું બોલ છે. મહાવીરના બોધ ને પાત્ર કોણ, એ બથાળા નીચેનો પત્ર છે કે આવું જેનું શુક્લ હૃદય હોય અને જે ઉપયોગથી એટલે જાગૃતિ પૂર્વક એક પળ પણ ભરનાર હોય, એક પળને પણ નકામી ગુમાવે નહીં, પ્રમાદે ગુમાવે નહીં, પોતાની આત્મજાગૃતિમાં રહીને ગુમાવે, પોતાની વિધિમાનતાના ભાનમાં રહીને એ પળ પસાર કરે, ત્યારે એને ઉપયોગથી એક પળ પણ ભરનાર એવો પાત્રતાવાળો જીવ કહેવામાં આવ્યો છે. એ જ વાતનો વિસ્તાર કર્યો છે. એક ઉપયોગથી એક પળ ભરનાર એનો જ વિસ્તાર કરે છે. એ સૂત્ર જેવી વાત છે. એ રીતે આખી આયુ સ્થિતિનો હું હીન ઉપયોગ
કેટલી હાનિ અને કેટલા શ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે. મનુષ્ય આયુ જેવું મનુષ્ય આયુ માત્ર દેહાર્થે વ્યતીત કરવામાં આવે છે. દેહાર્થે એટલે શરીરની અગવડ સગવડ ખાતર, શરીરને અનુકૂળતા આપનારા કુટુંબીઓ ખાતર, ઠીક ને, એટલા સાધનો નહીં, જે પોતાને અનુકૂળ રહે છે ને, મારું કીધું કરે છે, હું કહું છું એમ કરે છે, મને અનુકૂળ વર્તે છે, મારે એના માટે કરવું જોઈએ. પોતાનો જે સમય છે એ દેહાર્થે વ્યતીત કરે છે, આત્માર્થે વ્યતીત કરવાને બદલે દેહાર્થે વ્યતીત કરે છે. તિરેંચ માને મનુષ્યમાં હોય આ ભૂંગળા જે ઉકડામાં આળોટે છે એ પણ એના પરિવાર માટે એને ટોળું હોય છે, એને લઈ જાય, હાલ અહીંયા નહીં ઓલો ઉકડો હારો છે, ત્યાં સમય વ્યતીત કરે. બેમાં એનામાં ફેર શું? પટારો ભરે પટારો છે એમ ને, તો એ વધારે પટારામાં પુરાય છે, એ પટારામાં વધારે પુરાય છે. પણ એ પટારાને લઈને એ તિરેંચમાં જવાના ભાવ કરે છે. કેવા ભાવ કરે છે? તિરેંચમાં જવાના. જેમ જેમ પુણ્ય યોગ વિશેષ હોય તેમ તેમ સંયોગો પ્રત્યેનો રસ વિશેષ હોય એવો એક જીવનો સામાન્ય પ્રકાર છે. કોઈ વિશેષ જીવને બાદ કરીને એવા હળવકર્મ વિશેષ જીવો હોય છે તો પુણ્યના યોગમાં પણ પરિણામ વગાડતા નથી. પણ સામાન્ય રીતે તો જેને પુણ્ય યોગ વિશેષ એના પરિણામ તીવ્ર રસવાળા થયા વગર રહેતા નથી અને એ અધોગતિમાં જવાના ચોખ્ખે ચોખ્ખા કારણો છે એમાં કોઈ બીજો શંકા કરવા જેવી જગ્યા. જેને સંયોગ એ છે એમાં ડૂબે છે, નથી એને નથી એમ કરીને એને લાવવા માટે જોર કરે છે. જો કેવી ખરાબ પરિસ્થિતિ, એને સંયોગનો અભાવ છે, પુણ્ય યોગ નથી, એને કેમ મેળવું છે? એને મેળવું, એને મેળવું, એની પાછળ મેળવવાની દોડમાં જાય છે. જેને પ્રારબ્ધ યોગે આવી ગયા એમાં રસ લઈને ડૂબી જાય છે, જીવ ત્યાંથી મુક્ત થઈ શકતો નથી. આયુષ્યના પૂરા સમયની હાનિ કરીને કેટલું મોટું અશ્રેય કરે છે એનો વિચાર શુક્લ હૃદય નહીં હોવાથી નથી થઈ શકતો. શુક્લ હૃદય હોય તો તરત થાય છે. આમ તો આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવો ઘટે છે. આ સમય ન બગડે એટલા માટે જેના તેના સાથે સંગ કરીને સમય બગાડે છે તો કે આત્માને કલ્યાણ થાય એવું કારણ હોય એવો એક જ સંગ કરવા જેવો છે, બીજો કોઈ સંગ કરવા જેવો નથી. એને સત્સંગ કયો છે, બાકીનાને અસત્સંગ કયો છે. એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવો ઘટે છે. વ્યવહાર જે દ્રવ્ય સંયમરૂપ સાધુત્વ છે એ શ્રીજીને ઉપદેશ છે. આમાં શું વિચાર આવે છે કે સામાન્ય રીતે સાધુ જીવોને એવું છઠ્ઠું સાતમું
જોઈએ તો એને દોષ ખરો? આ વિચાર વિચારણી કે એક આત્મ હેતુભૂત સંઘ સિવાય બધા સંઘને ત્યાગવા માટે એને એમ કર્યું હોય તો યોગ્ય છે? હેતુ શું છે ત્યાગ પાછળ? ત્યાગનું મૂલ્ય ક્યારે? કે એ ત્યાગનો હેતુ સ્પષ્ટ આત્મકલ્યાણ માટેનો હોય ત્યારે, નહીતર કોઈ ત્યાગનો
નીકળેલા હતા બાકીના જે કોઈ નિમિત્ત
ઉપયોગમાં લઈ જશે, સમયનો હીન ઉપયોગ થશે, એનાથી સમયનો કોઈ સારો ઉપયોગ નહીં. કયા સાધન વડે? બાહ્ય સાધનમાં આપેલ
તો શું છે કે કોઈ સર્વસંગ પરિત્યાગ કરીને
એ તો વિશેષ જાગૃતિ મારી છે, એટલે એને જે સમિતિ મુક્તિનો વ્યવહાર છે, મન વચન કાયાની મુક્તિ અને પાંચ સમિતિમાં જે પ્રક્રિયા છે પોતાની મર્યાદિત પ્રક્રિયા છે, કેટલી એકદમ મર્યાદામાં આવી ગયા છે. ચાલવું ચાલવું બેસવું ખાવું પોતામાં મર્યાદા એકદમ કરી નાખી છે. એટલો સંક્ષેપ કર્યા છતાં પણ એ વ્યવહારમાં જાગૃતિ બહુ છે. વિચારવા યોગ્ય વિષય છે કે જાગૃતિ બહુ છે. ક્રિયા સમિતિથી ચાલે છે તો ચાર હાથ નીચું જોઈને ચાલે, એવું શા માટે? એક તો એમનું ગમન આગમન બહુ મર્યાદિત છે, એ તો પંચમ પુરુષની મર્યાદામાં આવતા ગયા છે. પછી જે સાધુ દશામાં છે એ સાધુ દશામાં ચાલે તો પણ કેટલી જાગૃતિ પૂર્વક એક એક ડગલું ઉતરે છે, કેટલી જાગૃતિ. એવું નથી કે વધારે શુદ્ધિ થઈ ગઈ છે, ઘણો સાધુ છે, ઘણો પ્રાપ્ત કરી લીધો છે, ઘણા આગળ વધી ગયા છે માટે હવે વાંધો નથી, એમ નથી. વિશેષ વિશેષ જાગૃતિ શા માટે રાખે છે કે એવો જ શ્રી વિદરાગનો વિતરાગ દેવનો જિનેશ્વર દેવનો એવો જ ઉદ્દેશ છે. એટલે અહીં તો એના ઉપરથી લઈ જવું છે કે અનંતકાળના અભ્યાસવાળા પદાર્થોનો જ્ઞાનીને સંગ છે ચોથા કૃષ્ણને, અને તે કાંઈ પણ દ્રષ્ટિને આકર્ષે એવો ભય રાખવો જોઈએ છે. દ્રષ્ટિ પલટી જાય એમ જે પદાર્થો સુખ રહિત છે એમાં જો સુખનો આભાસ થાય તો દ્રષ્ટિ ઉઠી થઈ જાય, જે સુટી થઈ છે એ કોઈ પદાર્થ સુખરૂપ નથી, કોઈમાં સુખનો નામ નિશાન કે સુખની ગંધ નથી, જો એમાં સુખનો આભાસ થાય તો દ્રષ્ટિ આખી કાળના અભ્યાસવાળા પદાર્થોનો સંગ છે અને તે પદાર્થો કાંઈ પણ દ્રષ્ટિને આકર્ષે, જ્ઞાન ન લીધું, ચારિત્ર ન લીધું, ચારિત્ર ન લીધું, દ્રષ્ટિને આકર્ષે એવો ભય રાખવો યોગ્ય છે. અને એની સમ્યક દ્રષ્ટિ થઈ છે, અંતર્મુખ દ્રષ્ટિ થઈ છે, એટલે જેની સમ્યક દ્રષ્ટિ થઈ છે એવા જીવે પણ બાહ્ય પદાર્થો સાથેના ચારિત્ર ગુણોના પરિણામના કાળે, તેવા વ્યવહારના કાળે દ્રષ્ટિ આકર્ષાઈને એવો ભય રાખવા જેવો છે. કેવી વાત કરી છે! આ જ્ઞાનીઓનો ઉપદેશ છે. જ્ઞાનીઓને પણ જો આવો ઉપદેશ આપવામાં આવે છે, એટલે કે આવી ભૂમિકામાં પણ આવા પ્રકારની ભલામણ ઘટે છે અને એમ છે એવી વસ્તુસ્થિતિ પણ છે પાછી, તો પછી જેની માત્ર વિચાર દશા છે, જેની એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય તો પણ સ્પષ્ટ સમજી શકાય એમ કે પત્રની અંદર કેવી વાતો કરે છે, ક્યાંથી વાત શરૂ થશે, શૈલી જુઓ. એમ જ્ઞાનીઓના ઉપદેશથી મુમુક્ષુના ભૂમિકા ઉપર વાતને લઈ આવ્યા છે. પણ જાગૃતિ રાખે ત્યાં જાગૃતિનો અંશ નથી એ તો ખરેખર નામધારી છે. જેમ જૈન કુળમાં જન્મે એટલે જૈન, એમ આપણે સંગઢ આવે એ બધા પણ જાગૃતિનો અંશ નથી. હવે જેને જાગૃતિનો અંશ છે એમાં જ્ઞાન એક શક્તિ જાગૃતિ બધાને હોય, પણ સતત જાગૃતિ રાખવાનું કહેવામાં આવ્યું છે. એ જેટલી જાગૃતિ ઓછી એટલી મુક્ષુતાની હાનિ છે અથવા એટલી મુક્ષુતાની ક્ષતિ છે એમ સમજવા યોગ્ય છે. જાગૃતિ રહેશે, એકાકાર થઈ જશે, જાગૃતિ નહીં. જોકે આરંભ પરિગ્રહ નો ત્યાગ એ સ્થૂળ દેખાય છે, આરંભ પરિગ્રહ નો ત્યાગ મોક્ષને છોડાયો છે ને, મોક્ષમાં ઓછામાં ઓછો આરંભ કરજે, ઓછામાં ઓછો પરિગ્રહ રાખજે એમ કહ્યું. શા માટે કહ્યું? કે અધ્યાસિત થઈ જાય તું, હું આ વાળો, આવા વાળો, આના વાળો, આના વાળો, આના વાળો, એ અધ્યાસિત. એ આરંભ પરિગ્રહ નો ત્યાગ એ સ્થૂળ દેખાય છે, તથાપિ અંતર્મુખ વૃત્તિનો હેતુ હોવાથી જેને અંતર્મુખ વૃત્તિ કરવી છે એને એ ત્યાગ કરવો તે એક પ્રયોગ છે, અંતર્મુખ વૃત્તિ કરવા માટેનું કારણ છે, હેતુ એટલે કારણ છે, એમ હોવાથી વારંવાર તેનો ત્યાગ ઉપદેશનો છે. જિનદેવે એ ત્યાગનો ઉપદેશ કરવા પાછળ આવું પ્રયોજન રાખીને ઉપદેશ્યો છે, અને તે પ્રયોજન ત્યાગ કર્તવ્ય છે. ત્યાગને, મોક્ષતાને,